એકત્ર જ્ઞાનગોષ્ઠિ અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને સૌનું સ્વાગત છે. આજે આપણે 20મી સદીના એક બહુ જ પ્રભાવશાળી, ક્યારેક એમ કહી શકાય કે વિવાદાસ્પદ પણ, ફ્રેન્ચ વિચારક જીન પોલ સાર્થ્ર વિશે વાત કરીશું.
હા, અને ખાસ તો એમના એક ખૂબ જ મહત્વના પુસ્તક સાહિત્ય શું છે, એટલે કે કેસ્કેલા લિટરેચર.
બરાબર, આ પુસ્તક આજે પણ એટલું જ અગત્યનું છે, ખરું ને?
એકદમ, કારણ કે સાર્ત્ર જે મૂળભૂત સવાલ પૂછે છે તે આજે ઊભો છે. લેખકનું કામ શું? શબ્દોનું મૂલ્ય શું? શું એ ફક્ત કાગળ પરની શાહી છે, કે પછી એમાં દુનિયાને જોવાની, સમજવાની અને કદાચ બદલવાની પણ તાકાત છે?
અને સૌથી મોટો સવાલ, શું લેખક ખરેખર તટસ્થ રહી શકે? પેલું કહેવાય ને, મારે સમાજ સાથે શું લેવા દેવા, હું તો બસ મારા માટે, કલા માટે લખું છું.
હા, એ શક્ય છે ખરું, ખાસ કરીને આજકાલ જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. બરાબર, દરેક જણ કંઈક ને કંઈક લખી રહ્યું છે, શેર કરી રહ્યું છે, કન્ટેન્ટ ક્રિએટર બની ગયું છે.
તો ત્યારે કોણ શું લખી રહ્યું છે, શા માટે લખી રહ્યું છે અને એની અસર શું થાય છે, આ બધા પ્રશ્નો બહુ મહત્વના બની જાય છે.
અને નવાઈની વાત એ છે કે સાર્ત્રના લગભગ 70-75 વર્ષ જૂના વિચારો આજના સંદર્ભમાં પણ આપણને કંઈક નવું વિચારવા મજબૂર કરે છે.
ચોક્કસ, તો ચાલો આ રસપ્રદ વિચાર યાત્રા શરૂ કરીએ.
તો શરૂઆત કરીએ સાર્ત્રના પરિચયથી, જેઓ કદાચ એમનાથી બહુ પરિચિત ન હોય તેમના માટે. ઝાં પોલ સાર્ત્ર એટલે કે 1905 થી 1980 સુધી.
એ માત્ર ફિલોસોફર નહોતા, એક સફળ નવલકથાકાર હતા, નાટ્યકાર હતા અને સાથે સાથે ખૂબ જ સક્રિય રાજકીય કાર્યકર પણ હતા.
એમનું નામ મુખ્યત્વે જોડાયેલું છે અસ્તિત્વવાદ સાથે, એક્ઝિસ્ટેન્શિયલિઝમ.
હા, અસ્તિત્વવાદ. અને એનો મૂળ વિચાર જો એકદમ સાદી ભાષામાં કહીએ તો અસ્તિત્વ સાર પહેલા આવે છે.
એટલે કે, જરા સમજાવશો?
એટલે કે આપણે કોઈ રેડીમેડ સ્વભાવ કે હેતુ લઈને નથી જન્મતા. કોઈ ભગવાન કે કુદરતે આપણો રોલ નક્કી નથી કર્યો.
અચ્છા,
પહેલા આપણે અસ્તિત્વમાં આવીએ છે અને પછી આપણા જીવન દરમિયાન આપણે જે નિર્ણયો લઈએ, જે પસંદગીઓ કરીએ, જે કાર્યો કરીએ,
એનાથી આપણે આપણી જાતને બનાવીએ છીએ, આપણો સાર ઘડીએ છીએ.
બરાબર. આનો સીધો અર્થ શું થયો? કે આપણે સંપૂર્ણપણે સ્વતંત્ર છીએ અને આપણી દરેક પસંદગી માટે જવાબદાર પણ આપણે જ છીએ, કોઈ બીજું નહીં.
અને સાર્ત્ર પોતે આ જવાબદારીથી ક્યારેય ભાગ્યા નહીં. એમણે ખાલી ફિલોસોફીની વાતો નથી કરી.
ના, બિલકુલ નહીં. એમણે એને જીવનમાં ઉતાર્યું. બીજા વિશ્વયુદ્ધ વખતે ફ્રેન્ચ રેઝિસ્ટન્સમાં એમની સક્રિય ભૂમિકા હતી.
હા, અને સંસ્થાનવાદનો તો એમણે જોરદાર વિરોધ કર્યો હતો.
અને પહેલી વાત તો બહુ જાણીતી છે, 1964માં એમને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો અને એમણે સ્વીકારવાની ના પાડી દીધી.
હા, કારણ કે માનતા હતા કે લેખકે આવી કોઈ સંસ્થાનો ભાગ ન બનવું જોઈએ, પોતાની સ્વતંત્રતા જાળવી રાખવી જોઈએ.
ચોક્કસ. અને આ જ બધી વાતો એમને સાહિત્ય શું છે જેવા પુસ્તક પર વાત કરવા માટે યોગ્ય બનાવે છે.
કઈ રીતે?
કારણ કે એમનો જે લેખકની જવાબદારીનો સિદ્ધાંત છે એ એમના અસ્તિત્વવાદી દર્શનમાંથી સીધો જ જન્મે છે. જો દરેક માણસ પોતાની પસંદગી માટે જવાબદાર હોય
તો પછી જે માણસ શબ્દો સાથે કામ કરે છે, જે ભાષા દ્વારા બીજાઓ સુધી પહોંચે છે, એટલે કે લેખક, એ આ જવાબદારીમાંથી કઈ રીતે છટકી શકે?
બરાબર. એમનો સિદ્ધાંત અને એમનો અનુભવ બંને એમને એ સત્તા આપે છે કે લેખકને ખાલી કલાકાર નહીં પણ એક સભાન અને જવાબદાર નાગરિક તરીકે જુએ.
એટલે જ આ પુસ્તક આટલું મહત્વનું છે. ચાલો ત્યારે હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ.
હા, સાહિત્ય શું છે, પુસ્તક મૂળભૂત રીતે કહેવા શું માંગે છે, એનો સેન્ટ્રલ આઈડિયા શું છે?
પુસ્તકનો મુખ્ય ધબકાર એમ કહી શકાય એ વિચાર છે કે સાહિત્ય, અને સાર્ત્ર અહીં ખાસ ભાર મૂકે છે ગદ્ય પર,
પ્રોઝ
પર.
હા, એટલે કે નવલકથાઓ, નિબંધો, પત્રકારત્વ, એ બધું.
હા
હા, એ બધું ફક્ત બેસીને વાંચીને આનંદ લેવાની વસ્તુ નથી, પણ એ પોતે એક શક્તિશાળી ક્રિયા છે.
એક્શન,
ક્રિયા. લખવું એ ક્રિયા કઈ રીતે?
સર્ત દ્રઢપણે માને છે કે લેખકની સમાજ પ્રત્યે, રાજકારણ પ્રત્યે એક જવાબદારી છે જેમાંથી એ છટકી ના શકે. લેખકે દુનિયા સાથે, પોતાના સમય સાથે જોડાવું જ પડે, એ તટસ્થ ન રહી શકે.
અને આ જ વિચાર પ્રતિબદ્ધ સાહિત્ય તરીકે ઓળખાયો, ખરું ને? લિટરેચર ઓંગાજે.
બિલકુલ, કમિટેડ લિટરેચર. એટલે કે જ્યારે કોઈ લેખક લખે છે ત્યારે તે માત્ર શબ્દો નથી ગોઠારતો, એ કંઈ કરી રહ્યો છે, એ દુનિયામાં દખલ કરી રહ્યો છે.
તો પુસ્તકનો મૂળ સવાલ છે, સમાજમાં લેખનનું કામ શું, એનું હેતુ શું?
અને સાર્ત્રનો જવાબ એકદમ સ્પષ્ટ છે. લેખકનું કામ ભાષાનો ઉપયોગ કરીને વિશ્વને પ્રગટ કરવાનું છે. ડિસ્ક્લોઝ,
પ્રગટ કરવું, એટલે
દુનિયા જેવી છે તેવી બતાવવી, ખાસ કરીને તેના અન્યાયો, તેના વિરોધાભાસો, તેની અસમાનતાઓ, એ બધું લોકો સામે લાવવું, ઉજાગર કરવું.
અને જ્યારે લેખક આ વાસ્તવિકતા વાચક સામે મૂકે ત્યારે શું થાય, વાચકનું શું?
અહીંયા જ વાત રસપ્રદ બને છે. સાર્ત્ર કહે છે કે લેખક જ્યારે આ પ્રગટ થયેલું વિશ્વ વાચક સામે રજૂ કરે ત્યારે તે સીધી વાચકની સ્વતંત્રતાને અપીલ કરે છે.
વાચકની સ્વતંત્રતાને કઈ રીતે?
એ જાણે વાચકને કહે છે, જુઓ આ છે દુનિયાની હાલત, આ સત્ય છે, હવે તમે આનો સામનો કરો, આના વિશે વિચારો, અને સંભવતઃ આને બદલવા માટે તમારી પોતાની જવાબદારી શું છે એ સ્વીકારો.
ઓહ, એટલે લેખન એ સ્વતંત્રતાનું કાર્ય છે જે બીજાની સ્વતંત્રતાને જગાડવા માંગે છે.
બરાબર, અને એનો અંતિમ ઉદ્દેશ્ય સમગ્ર માનવતાની મુક્તિ, ફ્રીડમ ફોર ઓલ.
આ તો પેલી કલા ખાતર કલા, આર્ટ ફોર આર્ટ શેકવાળી વિચારધારાથી એકદમ વિરુદ્ધ થયું.
હા, એનો તો સ્પષ્ટ અસ્વીકાર છે. સાર્ત્ર માને છે કે કલા ખાતર કલા એ નૈતિક રીતે બેજવાબદારી છે, અને ઐતિહાસિક રીતે જોઈએ તો એક પ્રકારનો પલાયનવાદ છે.
એટલે એમના મતે સાચું સાહિત્ય કેવું હોવું જોઈએ?
એ પોતાના સમય સાથે, પોતાના ઇતિહાસ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું હોવું જોઈએ, અને સામાજિક પ્રગતિ માટે પ્રતિબદ્ધ હોવું જોઈએ.
તો આ પુસ્તક આપણને ભાષાના સ્વભાવથી શરૂ કરીને લેખક વાચક સંબંધ અને લેખકની સામાજિક ભૂમિકા સુધી લઈ જાય છે.
બરાબર, ચાલો હવે એના મુખ્ય વિભાગોમાં થોડા ઊંડા ઉતરીએ.
હા, ચોક્કસ. સાત્રે પોતાની દલીલને ચાર ભાગમાં વહેંચી છે. પહેલો ભાગ છે વોટ ઇઝ રાઇટિંગ, લેખન શું છે. અને અહીં પેલો ગદ્ય અને પદ્યનો ભેદ બહુ મહત્વનો છે. નહીં,
અત્યંત મહત્વનો. સાર્ત્ર કહે છે કે ગદ્ય લેખક શબ્દોનો ઉપયોગ સંકેતો તરીકે કરે છે.
સંકેતો? જેમ કે રસ્તા પરના સાઇનબોર્ડ?
હા, કંઈ કેવું જ. ગદ્યના શબ્દો મોટાભાગે પારદર્શક હોય છે. એમનો મુખ્ય હેતુ વાસ્તવિક દુનિયાની વસ્તુઓ, વિચારો, પરિસ્થિતિઓ તરફ ઇશારો કરવાનો હોય છે. એ આપણને કંઈક બતાવે છે. ભાષા અહીં એક સાધન છે.
અને એનો ઉપયોગ શેના માટે થાય છે?
સંચાર માટે, કમ્યુનિકેશન, અને ખાસ તો દુનિયાને પ્રગટ કરવા માટે. સાર્ત્ર આને કહે છે પ્રગટીકરણ દ્વારા ક્રિયા,
એક્શન બાય ડિસ્ક્લોઝર.
અચ્છા, અને કવિતા આનાથી કઈ રીતે જુદી પડે છે?
સાર્ત્રના મતે કવિ શબ્દોને સંકેત તરીકે નથી વાપરતો, એ શબ્દોને જાણે સ્વયં વસ્તુઓ, થિંગ્સ ઇન ધેમસેલ્સ તરીકે જુએ છે.
વસ્તુઓ, શબ્દો વસ્તુઓ કઈ રીતે? એટલે કે કવિ શબ્દોમાંથી કંઈક નવું સર્જે છે, એક કાવ્યાત્મક વસ્તુ, એક સૌંદર્યલક્ષી અનુભવ. કવિતા દુનિયા તરફ આંગળી નથી ચીંતી,
પણ
એ પોતે દુનિયામાં એક નવી વસ્તુ બની જાય છે. એમાં શબ્દોનો અવાજ, એનો લય, એમની ગોઠવણી એ પોતે જ મહત્વના બની જાય છે, એનો સંદેશો નહીં.
જેમ આપણે કોઈ પેઇન્ટિંગ કે શિલ્પને જોઈએ એ રીતે.
બરાબર, એને આપણે અનુભવીએ છીએ, એનો સીધો ઉપયોગ નથી હોતો.
ઓહ, એટલે પેલી પ્રતિબદ્ધતાની માંગ, સામાજિક જવાબદારીની વાત, એ સાર્થર મુખ્યત્વે ગદ્ય લેખકો, નવલકથાકારો, નિબંધકારો, પત્રકારો પર લાગુ પાડે છે.
હા, એમની દલીલ મુજબ તો એવું જ છે. કારણ કે ગદ્યનો હેતુ જ દુનિયા સાથે સંવાદ કરવાનો છે, તેને પ્રગટ કરવાનો છે, એટલે એની નૈતિક અને રાજકીય જવાબદારી બને.
જ્યારે કવિતા, સંગીત કે ચિત્રકળાની જેમ પ્રાથમિક રીતે સૌંદર્યનો અનુભવ કરાવે છે.
હા, એટલે એને સીધી સામાજિક ઉપયોગિતાના માપદંડથી માપવી એ યોગ્ય નથી સાત્રના મતે.
આ બહુ રસપ્રદ ભેદ છે. હવે બીજા ભાગ પર આવીએ. શા માટે લખવું, વાય રાઇટ? અહીં લેખકની મનોસ્થિતિ અને હેતુની વાત છે.
હા, સાત્ર અહીં લેખક અને વાચક વચ્ચેના સંબંધની બહુ ઊંડી અને સુંદર વાત કરે છે. એ કહે છે કે લેખક કદાચ લખવાનું શરૂ કરે કારણ કે એને દુનિયામાં પોતાનું અસ્તિત્વ વધારાનું, સુપરફ્લુઅસ લાગતું હોય.
એટલે કે એના હોવાનો કોઈ ખાસ અર્થ ન લાગતો હોય.
હા, અને એ પોતાના વ્યક્તિલક્ષી અનુભવોને, વિચારોને શબ્દો દ્વારા એક સ્થાયી ઉદ્દેશ્યરૂપ આપવા માંગતો હોય. પરંતુ
પરંતુ શું?
એની એ રચના, એનું પુસ્તક વાચકની ચેતના વિના અધૂરું છે. એ તો ખાલી કાગળ પર શાહીના ડાઘા જ છે.
જ્યાં સુધી કોઈ વાંચે નહીં ત્યાં સુધી.
બરાબર, એટલે લેખન એ મૂળભૂત રીતે વાચકની સ્વતંત્રતાને કરવામાં આવેલી એક અપીલ છે.
અપીલ,
વિનંતી જેવું.
હા,
લેખક જાણે વાચકને કહી રહ્યો છે, મેં આ વિશ્વનું નિર્માણ કર્યું છે, હવે તમે આવો, તમારી સ્વતંત્રતા, તમારી ચેતના, તમારી કલ્પનાથી આને જીવંત કરો અને અર્થ આપો.
વાહ, આ તો જાણે લેખક અને વાચક વચ્ચે કોઈ કરાર જેવું થયું.
સાર્ત્રેને એ જ નામ આપે છે, ઉદારતાનો કરાર.
પેક્ટ ઓફ જનરોસિટી,
ઉદારતાનો કરાર. હા, લેખક ઉદારતાથી પોતાનું સર્જન વાચકને સોંપે છે. એ વિશ્વાસ રાખે છે કે વાચક એને સમજશે, એને જીવંત કરશે.
અને વાચક પણ ઉદારતા બતાવે છે.
હા, વાચક પણ પોતાની કલ્પના, પોતાના અનુભવો, પોતાનો સમય, એ બધું ઉદારતાથી આપીને પેલા શબ્દોના માળખામાં પ્રાણ પૂરે છે.
એટલે આ એક સહિયારો પ્રયાસ છે, કોલેબોરેશન.
બરાબર. અને આ આખો સંબંધ શેના પર ટકેલો છે? પરસ્પર વિશ્વાસ પર, અને સૌથી અગત્યનું, બંને પક્ષે સ્વતંત્રતાની સ્વીકૃતિ પર.
અને કારણ કે આખી પ્રક્રિયા જ સ્વતંત્રતા પર આધારિત છે,
એટલે સાર્ત્ર કહે છે કે સાચા સાહિત્યનો અંતિમ વિષય અને અંતિમ મૂલ્ય પણ શું હોવું જોઈએ?
સ્વતંત્રતા, ફ્રીડમ.
ચોક્કસ. જે સાહિત્ય ગુલામીને, દમનને, અન્યાયને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરે તે આ ઉદારતાના કરારનો ભંગ કરે છે, તે પોતાની પ્રકૃતિ સાથે જ દગો કરે છે.
આ વાત બરાબર સમજાય છે. હવે ત્રીજો ભાગ, કોના માટે લખવું, ફોર હુમ ડઝ વન રાઇટ.
આહા,
અહીં વાચક વર્ગ અને ઇતિહાસની વાત આવે છે.
હા, અહીં સાર્ત્ર લેખનને એના કાલ્પનિક અમૂર્ત વિશ્વમાંથી બહાર કાઢીને નક્કર સામાજિક અને ઐતિહાસિક વાસ્તવિકતામાં મૂકે છે.
એટલે કે
લેખક ભલે ગમે તે માને, પણ હકીકતમાં એ ક્યારે કોઈ સાર્વત્રિક અમૂર્ત બધા સમય માટેના વાચક વર્ગ માટે નથી લખતો.
તો કોના માટે લખે છે?
એ હંમેશા પોતાના સમયના, પોતાના સમાજના એક મૂર્ત કોન્ક્રીટ વાચક વર્ગ માટે લખે છે. એ લોકો જે એની ભાષા સમજે છે, એના સંકેતો સમજે છે, એના સમયના પ્રશ્નો સાથે જોડાયેલા છે.
અને આ વાચક વર્ગ લેખકના કામ પર અસર કરે છે?
ચોક્કસપણે. સાર્ત્ર ફ્રેન્ચ સાહિત્યના ઇતિહાસમાંથી ઉદાહરણો આપે છે, જેમ કે 17મી સદીમાં ફ્રાન્સમાં મોલિયર કે રાસીન જેવા લેખકો મોટેભાગે કોના માટે લખતા?
રાજા અને દરબારીઓ માટે.
બરાબર. એટલે એમની રચનાઓ એ શાસક વર્ગના મૂલ્યો, એમની રૂચિને ધ્યાનમાં રાખીને લખાતી. પછી 18મી સદી આવી, જ્ઞાનયુગ, એનલાઇટમેન્ટ.
વોલ્ટેર, રૂસો, દિદેરો.
હા, આ લેખકો કોની સાથે જોડાયા? ઉભરતા મધ્યમ વર્ગ સાથે, બુર્ઝવા વર્ગ સાથે. અને એમણે સ્થાપિત સત્તાને, ચર્ચને, રાજાશાહીને પડકાર ફેંક્યો.
સાર્ત્ર અને પ્રતિબદ્ધ સાહિત્યનો સુવર્ણ કાળ ગણે છે, નહીં?
હા, કારણ કે અહીં લેખકો પોતાના વાચક વર્ગ સાથે મળીને સમાજ બદલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ પછી 19મી સદીમાં
જ્યારે એ જ મધ્યમ વર્ગ સત્તા પર આવી ગયો, ત્યારે શું થયું?
ત્યારે ઘણા લેખકો, જેમ કે ફ્લોબેર કે બોદલેર, એ સત્તા પર આવેલા બુર્ઝવા વર્ગથી વિમુખ થઈ ગયા. એમને લાગ્યું કે આ સમાજ તો ભૌતિકવાદી છે, કલાવિહીન છે.
અને એમાંથી પેલી કલા ખાતર કલાની વિચારધારા જન્મી.
બરાબર. લેખકો સમાજથી દૂર થઈ ગયા. એમણે કહ્યું, અમારે સમાજ સુધારણા સાથે કંઈ લેવા દેવા નથી, અમે તો ફક્ત શુદ્ધ કલા, સ્વરૂપ અને સૌંદર્યની ઉપાસના કરીશું. સાર્ત્રાને એક પ્રકારની પીછેહટ ગણે છે, સામાજિક જવાબદારીમાંથી છટકબારી.
તો આ આખા ઐતિહાસિક વિશ્લેષણ પરથી સાર્ત્ર શું કહેવા માંગે છે?
મુખ્ય વાત એ છે કે દરેક લેખક એક ચોક્કસ પરિસ્થિતિમાં જ લખે છે. એના સમય, એના સમાજ, એના વાચક વર્ગ, એના યુગના રાજકીય સંઘર્ષોથી ઘેરાયેલો હોય છે.
એ એનાથી ભાગી ન શકે.
ના, એ ફક્ત એટલું પસંદ કરી શકે છે કે એ આ પરિસ્થિતિ સાથે કેવી રીતે જોડાશે. શું એ યથાસ્થિતિને ટકાવી રાખવામાં મદદ કરશે? શું એને પડકારશે? કે પછી એનાથી મોં ફેરવી લેશે અને કહેશે કે મારે કંઈ લેવા દેવા નથી?
આ પસંદગી લેખકે કરવાની રહે છે.
હા, અને એની દરેક પસંદગીની અસર થાય છે. હવે ચોથો અને છેલ્લો ભાગ, 1947માં લેખકની પરિસ્થિતિ. આ તો એકદમ એમના સમયની વાત છે.
હા, જાણે એક મેનિફેસ્ટો, એમના સમકાલીન લેખકો માટે એક સીધું આહ્વાન.
બરાબર. બીજા વિશ્વયુદ્ધના ભયાનક અનુભવો પછી, નાઝીવાદ અને ફાસીવાદના ઉદય પછી, સાર્ત્ર કહે છે કે હવે કોઈ લેખક તટસ્થતાનો દાવો કરી જ શકે નહીં.
ચૂપ રહેવું પણ એક પક્ષ લેવા બરાબર છે.
ચોક્કસ. ચૂત રહેવું એ પણ એક પસંદગી છે, એક રાજકીય કાર્ય છે. એ સમયે કલા ખાતર કલા જેવી વાતો કરવી એ સાર્ત્રના મતે માત્ર ભ્રમણા નહોતી પણ નૈતિક રીતે ગુનાહિત બેદરકારી હતી.
તે સમયે લેખકો સામે કેવા પડકારો હતા? 1947માં
સાર્ત્ર કહે છે કે લેખક એક વિભાજિત વાચક વર્ગ સામે ઊભો હતો. એક તરફ હતો બુર્જુઆ વર્ગ, મધ્યમ વર્ગ, જે મુખ્ય વાચક હતો, પુસ્તકો ખરીદી શકતો હતો, પણ મોટા ભાગે એ યથાસ્થિતિ ટકાવી રાખવા માંગતો હતો.
અને બીજી તરફ
હતો શ્રમજીવી વર્ગ, પ્રોલેતારિયત, જેમાં પરિવર્તનની સંભાવના હતી, પણ એમના સુધી પહોંચવું મુશ્કેલ હતું. એમની પાસે સાધનો નહોતા, સમય નહોતો.
અને વળી એ વર્ગ પર ઘણીવાર કોમ્યુનિસ્ટ પાર્ટીનો પ્રભાવ હતો.
હા, અને પાર્ટી ઘણીવાર સાહિત્ય પાસે કલાત્મક સત્યને બદલે સીધા પક્ષીય પ્રચારની અપેક્ષા રાખતી હતી.
તો લેખક ક્યાં જાય? એક તરફ યથાસ્થિતિ ટકાવતું બુર્જવા સાહિત્ય, બીજી તરફ પ્રચારાત્મક સાહિત્ય.
સાર્ત્ર આ બંને સ્થિતિઓને નકારી કાઢે છે. એ કહે છે કે લેખકે આ બંનેમાંથી કોઈ એકની પસંદગી નથી કરવાની.
તો શું કરવાનું છે?
એમણે એક સંપૂર્ણ ટોટલ સાહિત્યની કલ્પના રજૂ કરી. એવું સાહિત્ય જે સમાજના કોઈ એક વર્ગ માટે નહીં પણ બધા સભ્યોને સંબોધે, જેનો અંતિમ ઉદ્દેશ્ય એક વર્ગવિહીન મુક્ત સમાજ હોય.
અને એ સાહિત્ય કેવું હોય?
એપ્રેક્સિસ એટલે કે ક્રિયા અને ચિંતનનો સંયોજન ધરાવતું હોય. લેખકે દુનિયાનું માત્ર વર્ણન નથી કરવાનું પણ એને સમજાવવાનું છે અને એને બદલવાની દિશામાં ઇશારો કરવાનો છે.
એટલે લેખકે અન્યાય, શોષણ, સંસ્થાનવાદ જેવા મુદ્દા ઉપર સ્પષ્ટપણે પક્ષ લેવો જોઈએ.
હા, અને દુનિયાને એવી રીતે રજૂ કરવી જોઈએ કે વાચક પોતાની જવાબદારી અનુભવે. વાચકની સુષુપ્ત સ્વતંત્રતાને જગાડવી જોઈએ જેથી તે ક્રિયાશીલ બને.
વાહ, આ તો ખરેખર ખૂબ જ ઊંડી અને પડકારજનક વાત છે. આટલી બધી ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે, જે થીમ્સ છે, એને ટૂંકમાં તારવવા હોય તો શું કહી શકીએ?
મને લાગે છે કે પહેલો અને સૌથી કેન્દ્રવર્તી સંદેશ છે સાહિત્ય એટલે પ્રતિબદ્ધતા,
એન્ગેજમેન્ટ.
ગદ્યલેખન ક્યારેય નિર્દોષ કે નિષ્ક્રિય નથી હોતું. એ દુનિયામાં દખલ દેવાનો એક કાર્ય છે.
અને એટલે
તટસ્થતા એક ભ્રમ છે.
બરાબર. બીજો મહત્વનો મુદ્દો ગદ્ય અને પદ્ય વચ્ચેનો ભેદ. ગદ્ય સંચાર અને ક્રિયા માટે છે, એટલે એની નૈતિક જવાબદારી છે. પદ્ય સૌંદર્યલક્ષી અનુભવ છે, જે સીધી ઉપયોગિતાની ચર્ચાથી થોડું પર છે.
ત્રીજું, લેખક અને વાચક વચ્ચેનો ઉદારતાનો કરાર. સાહિત્ય એકલા લેખકની રચના નથી, એ વાચકની ભાગીદારીથી પૂર્ણ થાય છે.
આ વિચાર મને બહુ ગમ્યો. વાચક માત્ર ગ્રાહક નથી પણ સહસર્જક છે.
ચોથું, સ્વતંત્રતા એ સાહિત્યનો મુખ્ય વિષય અને લક્ષ્ય છે, કારણ કે લેખન અને વાંચન બંને સ્વતંત્રતાના કાર્યો છે. એટલે સાચા સાહિત્યનું અંતિમ મૂલ્ય માનવ સ્વતંત્રતાને પોષવાનું અને વિસ્તારવાનું છે.
આપણે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ જોયું છે કે સાહિત્યનો કેવો મોટો ફાળો હતો.
ચોક્કસ. પાંચમું, લેખકની અનિવાર્ય ઐતિહાસિકતા, એની પરિસ્થિતિ. કોઈ લેખક પોતાના સમય અને સમાજથી પર નથી હોતો. એના લખાણને હંમેશા એના સંદર્ભમાં જ સમજવું પડે.
અને છેલ્લે પેલો કલા ખાતર કલાનો સ્પષ્ટ અસ્વીકાર.
હા, સાર્ત્રાના મતે જ્યારે સમાજમાં અન્યાય અને સંઘર્ષ હોય ત્યારે માત્ર સૌંદર્યની દુનિયામાં ખોવાયેલા રહેવું એ નૈતિક રીતે ટકી શકે નહીં.
આ બધા મુદ્દાઓ પર વિચાર કરીએ તો પુસ્તકમાં ઘણા એવા વાક્યો કે વિચારો છે જે સીધા અસર કરે છે, નહીં?
યાદ રહી જાય એવા?
હા,
ચોક્કસ. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો પર નજર કરીએ જે જાણે કોટ્સ જેવા બની ગયા છે.
પહેલો વિચાર જે મને ખૂબ જ સ્પર્શી ગયો, લેખકનું કાર્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે કોઈ પણ વિશ્વથી અજાણ ન રહી શકે અને કોઈ એમ ન કહી શકે કે જે કંઈ થઈ રહ્યું છે તેના માટે તે નિર્દોષ છે.
આ તો સીધી જવાબદારીની વાત થઈ ગઈ. એકવાર સત્ય સામે આવી જાય પછી તમે એમ ના કહી શકો કે મને ખબર નહોતી.
બરાબર. અજ્ઞાનતાનો બચાવ ખતમ.
બીજો વિચાર, ગદ્ય લેખક એવો માણસ છે જેણે ક્રિયાની ચોક્કસ પદ્ધતિ પસંદ કરી છે, પ્રગટીકરણ દ્વારા ક્રિયા.
અહીં લેખનને સીધું ક્રિયા સાથે જોડી દીધું છે.
હા, શબ્દો દ્વારા વાસ્તવિકતાને ઉજાગર કરવી એ પોતે જ એક ક્રિયા છે જે કદાચ પછી બીજી ભૌતિક ક્રિયા તરફ દોરી જાય.
ત્રીજો, કલાકૃતિ એક મૂલ્ય છે કારણ કે તે એક અપીલ છે.
આ ફરીથી વાચકની સ્વતંત્રતા અને એની સક્રિય ભૂમિકા પર ભાર મૂકે છે. પુસ્તકનું મૂલ્ય ખાલી લેખકની પ્રતિભામાં નથી, પણ વાચકની ઉદારતા અને ભાગીદારીમાં પણ છે.
અને ચોથો વિચાર જે સીધો રાજકીય લાગે છે, કોઈ ગુલામો માટે લખતું નથી, ગદ્યની કળા લોકશાહી સાથે જોડાયેલી છે.
હા, આ બહુ મજબૂત નિષ્કર્ષ છે, કારણ કે ગદ્ય એક મુક્ત વ્યક્તિ દ્વારા બીજી મુક્ત વ્યક્તિને કરવામાં આવેલી અપીલ છે.
એટલે ફક્ત એવા સમાજમાં જ ખીલી શકે જ્યાં વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું મૂલ્ય હોય.
બરાબર, જ્યાં લોકો એકબીજાને સ્વતંત્ર નાગરિક તરીકે સ્વીકારતા હોય.
આ બધા વિચારો ખરેખર બહુ શક્તિશાળી છે, પણ આપણા રોજિંદા જીવનમાં આજના સમયમાં આનો કોઈ ઉપયોગ ખરો? રિયલ લાઈફ એપ્લિકેશન?
અરે ચોક્કસપણે છે. દાખલા તરીકે, જે લોકો લખે છે, ભલે તે પત્રકાર હોય, બ્લોગર હોય, સોશિયલ મીડિયા પર નિયમિત લખતા હોય કે પછી પુસ્તકો લખતા હોય,
એ બધા માટે.
હા, એ બધા માટે સાર્ત્રના વિચારો એક અરીસા જેવા છે. હું શું લખી રહ્યો રહી છું? હું દુનિયા વિશે શું પ્રગટ કરી રહ્યો રહી છું? મારા શબ્દોની શું અસર થઈ શકે છે? કોના પક્ષે હું બોલી રહ્યો રહી છું? આ બધા પ્રશ્નો પૂછવા માટે આ પુસ્તક પ્રેરે છે.
અને આપણે જેઓ વાંચીએ છીએ તેમના માટે, વાચકો તરીકે.
વાચકો તરીકે પણ આ વિચારો આપણને વધુ સજાગ અને વિવેચક બનવા મદદ કરે છે. આપણે માત્ર માહિતી કે મનોરંજનના નિષ્ક્રિય ગ્રાહક નથી,
પણ
આપણે પૂછી શકીએ, આ લેખક મને દુનિયાને કઈ રીતે જોવા માટે કહી રહ્યા છે? શું એ મારા પૂર્વગ્રહોને મજબૂત કરે છે કે મને કંઈક નવું વિચારવા પ્રેરે છે? શું આ લખાણ મારી સ્વતંત્રતાને જગાડે છે કે પછી મને વધુ નિષ્ક્રિય બનાવે છે?
એટલે આપણે પણ પેલો ઉદારતાનો કરાર વધુ સભાનતાથી નિભાવી શકીએ.
બરાબર. શિક્ષણ ક્ષેત્રે પણ આનો ઉપયોગ થઈ શકે. સાહિત્યને માત્ર વાર્તા, કવિતા કે શૈલી તરીકે ભણાવવાને બદલે
એના સામાજિક કાર્ય, એના નૈતિક પાસાઓ અને સ્વતંત્રતા સાથેના તેના જોડાણના સંદર્ભમાં પણ ભણાવી શકાય.
હા, અને છેલ્લે, એક લોકશાહી સમાજના નાગરિક તરીકે સાર્ત્રનું કામ આપણને મુક્ત વાણી, જવાબદાર મીડિયા અને વિવેચનાત્મક વિચારના મહત્વની યાદ અપાવે છે.
કલા અને સંસ્કૃતિ એ રાજકારણથી અલગ કોઈ ટાપુ નથી.
બિલકુલ નહીં. એ તો એ જ ક્ષેત્રો છે જ્યાં સમાજ પોતાના મૂલ્યો પર ચર્ચા કરે છે, પોતાના અંતરાત્માનું સામનું કરે છે અને ભવિષ્યની દિશા નક્કી કરવાનો પ્રયાસ કરે છે.
ખરેખર આ પુસ્તક અને સાર્ત્રના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત અને વિચાર પ્રેરક છે. મારા માટે તો આમાંથી સૌથી મોટો બોધપાઠ એ છે કે શબ્દો ક્યારેય નિર્દોષ નથી હોતા. આપણે જે પણ લખીએ કે બોલીએ એ એક પસંદગી છે અને એની અસર થાય છે. એટલે લખવું, ખાસ કરીને ગદ્ય લખવું, એ એક ગંભીર અને જવાબદાર કાર્ય છે.
અને મને પેલી વાચકની ભૂમિકા પરનો ભાર ખૂબ સ્પર્શી ગયો. પુસ્તકે માત્ર લેખકની એકાંતિક રચના નથી, પણ વાચકની ચેતના અને ઉદારતા દ્વારા જીવંત થતો એક સંવાદ છે. આ ઉદારતાનો કરાર આપણને યાદ અપાવે છે કે વાંચવું એ પણ એક સક્રિય, સર્જનાત્મક અને જવાબદાર કાર્ય છે.
એક અંતિમ વિચાર જે આપણા શ્રોતાઓને વિચારવા માટે છોડી જઈએ. આજના ડિજિટલ યુગમાં જ્યારે માહિતીનો ધોધ વહી રહ્યો છે અને લગભગ દરેક વ્યક્તિ પોતાના વિચારો, ભલે તે વોટ્સએપ ફોરવર્ડ હોય, ફેસબુક પોસ્ટ હોય કે ટ્વીટ હોય, લાખો લોકો સુધી પહોંચાડી શકે છે.
હા, જ્યારે દરેક જણ એક રીતે લેખક કે પ્રકાશક બની ગયો છે,
ત્યારે સાર્ત્રના પ્રતિબદ્ધતા અને જવાબદારીના વિચારો શું હજાર ગણા વધુ પ્રસ્તુત નથી બનતા? આપણું દરેક શેર કે પોસ્ટ કે ફોરવર્ડ એ કંઈ ક્રિયા છે? તે દુનિયા વિશે શું પ્રગટ કરે છે કે પછી કશુંક છુપાવે છે? અને તેની અંતિમ જવાબદારી કોની છે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.